बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निरग्रंथो गुरु मंगलं मंगलं वेतराग श्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं। महादेव्या कुक्षिरत्नं शब्दजितरवात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं। श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट, रविवार तारीख 5 जुलाई 2015। श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 738 नो आपनो स्वाध्याय चालू छे।
बहु उपसर्ग करता प्रत्यर्पण क्रोध नहीं वंदे चक्रित थापि नमड़े मान जो देह जाय पण माया था यन रोम मां लोभ नहीं छो प्रबड़ से दिने दान जो अपूर्व अवसर एवो क्यारे आवशे।
दर्शन मोह उत्पन्न थया पछी गया पछी संकित उत्पन्न थाय सम्यक ज्ञान थाय आत्म स्वरूप नो बोध थाय अने बोध एटलो बधो स्पष्ट प्रगट थाय के देह भिन्न केवल चैतन्यनुं ज्ञान जो देह अने देह थी सर्व प्रकारोथी भिन्न पदार्थोथी भिन्न एवं चैतन्यनुं ज्ञान थाय अनुभूति थाय प्रतीति थाय हवे एने चारित्र मोहनो जे कंई दोष छे ते दूर करवा माटे सम्यक पुरुषार्थनी गति आगळ वधे छे। साचो पुरुषार्थ हवे शुरू थाय छे। आत्मशुद्धिनो पुरुषार्थ शुरू थाय छे, द्रव्य शुद्धिनो पुरुषार्थ शुरू थाय छे, पर्याय शुद्धिनो पुरुषार्थ शुरू थाय छे। अने पुरुषार्थमां क्रमशः आवती जे प्रकृतिओ छे मोहनी एनो नाश करवा माटेनो चौथा गुणस्थानकथी 14मा गुणस्थानक सुधीनो आ आरोहणनो क्रम छे। अहीं अकषाय भावनी आराधना करवानी छे। जे कषायो छे, जे आश्रवनो मूळ छे, ए अकषाय अवस्था करवी छे। केम के कषायो टळवाथी जीवने पोताना स्वरूपनी शुद्धि प्राप्त थाय छे। एटले अहीं वात मूकी छे कि बहु उपसर्ग करता प्रत्ये पण क्रोध नहीं। कषायो चार, क्रोध मान माया अने लोभ। ક્રોધ ત્યારે થાય કોઈના તરફથી કંઈ ને કંઈ પ્રકારનું દુર્નિમિત્ત મળે, કોઈ એવો અનુકૂળ નહીં પણ વિપરીત એવો પ્રતિકૂળ પ્રસંગ પ્રાપ્ત થાય, કોઈ અણગમાની સ્થિતિ ઊભી થાય, કોઈ અપ્રીતિનો બનાવ બને, ઘટના ઘટે, જીવની અંદર કશાયનું નિમિત્ત આવી જાય. એવું કશાયનું નિમિત્ત આવે અને જીવ સીધો કશાયમાં પ્રવેશ કરતા ક્રોધની અંદર આવે. વિભાવનું તદ્દન પ્રગટ સ્વરૂપ એ ક્રોધ. એ કહે છે કે એ ક્રોધ સામાન્ય તકલીફ હરકત થાય એમાં તો નહીં જ, પણ બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે ખૂબ મોટી પ્રકારનો પ્રાણાંત ઉપસર્ગ કરે તો પણ એવા કરનાર પ્રત્યે ક્રોધ ન થાય. કારણ કે આગળની ગાથામાં કહ્યું હતું ક્રોધ એ ક્રોધ સ્વભાવ પ્રત્યે થાય, પોતાના ક્રોધ સ્વભાવ પ્રત્યે પોતાના કશાય પ્રત્યે ક્રોધ જાગે, પણ અન્ય વ્યક્તિ પ્રત્યે આવું નિમિત્ત આપનાર પ્રત્યે ક્રોધ ન થાય, નિમિત્ત પ્રત્યે ક્રોધ ન થાય. ઉપાદાનની અપૂર્ણતા હોય તો એના પ્રત્યે ક્રોધ થાય, ઉપાદાનની ઉણપ હોય ત્રુટિ હોય તો એના પ્રત્યે ક્રોધ થાય, પણ નિમિત્ત પ્રત્યે ન થાય. જગતના જીવો સામાન્ય રીતે કશાયમાં પરિણમન કરે છે એ નિમિત્તના યોગે કરે છે. કોઈ પણ પ્રકારનું એવું નિમિત્ત જાગે છે અને જીવ પોતાના સ્વભાવ છોડીને આત્મભાન ભૂલીને એ સીધો કશાયના પરિણામ કરે છે. તો કહે છે આવો બહુ ઉપસર્ગ કરતા ગજ સુકુમારને ઉપસર્ગ થયા પ્રાણાંત, મેતારજને ઉપસર્ગ થયા, ખંદક મુનિના શિષ્યોને ઉપસર્ગ થયા, ઘટનાઓ બધી ઉપસર્ગની આવે છે. કેવા ઉપસર્ગ? પ્રાણાંત. પ્રભુ મહાવીરને સંગમના ઉપસર્ગ થયા, એક રાત્રિની અંદર 20-20 પ્રકારના પ્રાણઘાતક ઉપસર્ગ થયા છે. એ દેવ પોતાની બધી જ શક્તિ વિકુરવીને જુદા જુદા પ્રકારના ઉપસર્ગ શરૂ કરીને પીડાનું કારણ બને છે. પરંતુ આવી સ્થિતિની અંદર પણ સાધકને જ્ઞાની મહાત્માને ક્રોધ નથી આવતો, ક્ષમા ભાવનું એ અદ્ભુત ત્યાં સર્જન થાય છે. એને નિમિત્ત પ્રત્યે એમ થાય છે કે આ તો મારા પૂર્વના ઉદય આવ્યા છે, એ કર્મોના ઉદયનું એ માત્ર નિમિત્ત છે, એથી વિશેષ કંઈ નથી, એ કોઈ ઉપસર્ગનો કરતા નથી, પણ એ તો નિમિત્ત છે. આવો એને એવો ભાવ ઉત્કૃષ્ટ સુવિચારણા જાગી છે, એ સુવિચારણાની અંદર એને પોતાના પ્રત્યે જ દ્રષ્ટિ આપે છે કે કર્મ તો અમે કર્યા છે, દોષ અમારો છે. આવી પ્રકારનું ચિંતવન જ્યાં શરૂ થાય ત્યાં કશાય ભાવ શાંત થાય છે. જીવ પોતાના દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરે, પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ કરે અને આખું જગત પરમ નિમિત્ત રૂપે ઊભું છે. જગત કંઈ કરતું નથી, કોઈ પરદ્રવ્ય આપણામાં કંઈ કરતું નથી, માત્ર જે કંઈ ફેરફાર થાય છે, ભાવોની અંદર જે કંઈ ચડ ઉતર થાય છે એ પોતામાં થાય છે, એ પોતાના પ્રમાદથી થાય છે, પોતાના સ્વરૂપની ભૂલવણીથી થાય છે. અને એ સમયે જો જાગૃત હોય તો કે છે આવો ઉપસર્ગ કરનાર હોય જબરજસ્ત, કેટલી તકલીફ કેટલી બાધા પહોંચાડે તો પણ એને બાધા તરફ સહન ભાવ છે, પણ બાધા પહોંચાડનાર તરફનો ક્રોધ ભાવ નથી, એના તરફ તો એને કરુણાનો ભાવ છે કે આ જીવને નિમિત્ત બનવું પડ્યું. આવું અનેક ઉદાહરણોની અંદર આપણને જાણવા મળે છે. તો પેલી વાત કરે છે, હવે અમને એવો અવસર ક્યારે આવે કે અમારા જીવનમાં પણ ઉપસર્ગ કરતા હોય એના પ્રત્યે પણ અમને ક્રોધની લાગણી ન જાગે, વિભાવ ભાવ જાગૃત ન થાય, અને કદાચ એ ક્રોધ આવે તો પણ અમારા એ ક્રોધ સ્વભાવ ઉપર ક્રોધ આવે, એ અમારા વિભાવ ઉપર ક્રોધ આવે, અમારી ક્ષતિ અમારી ઉણપ અમારો પ્રમાદ અમારી અજાગૃતિ એના ઉપર ક્રોધ આવે, પણ ઉપસર્ગ કરતા પ્રત્યે એને ક્રોધ ન આવે. વંદે ચક્રી તથાપિ ન મળે માનજો. ચક્રવર્તી સાધુ ધ્યાનમાં ઊભા છે, કૌશગમાં મુનિવર ઊભા છે. ચક્રવર્તી આવે છે અને સાષ્ટાંગ પ્રણામ કરે છે, તો પણ એને લેશ માત્ર પણ માન કશાય જાગતો નથી. ભગવાન જ્યાં બિરાજમાન હોય ત્યાં 64 દેવો આવે અને એના ચરણમાં નમસ્કાર કરે. શાસ્ત્રકારો લખે કે દેવોના કંઠમાં પડેલી માળા, એના પુષ્પો એ પ્રભુના ચરણમાં પડે છે અને પ્રભુના નખની કાંતિ એટલી બધી ઉજ્જવળ છે કે એ કાંતિના કારણે દેવોના મુગટમાં રહેલા મણિરત્નો પણ શોભી ઉઠે છે. કેવી અદ્ભુત વાત! ભક્તામર સ્તોત્ર વગેરેમાં જ્ઞાનીઓએ પરમાત્માની સ્તુતિ કરતા કહ્યું છે, ઓહો આત્માના તેજ છે, એનાથી આ રત્નોના તેજ તો ઝાંખા લાગે છે. અને એ તેજનો એક માત્ર પડછાયો પડે છે ત્યાં પણ એ રત્નો ઝળહળીને પ્રકાશી ઉઠે છે. આવી અદ્ભુત સ્થિતિ ચક્રવર્તીઓ, દેવો, ઇન્દ્ર એ નમસ્કાર કરતા હોય તો પણ લેશ માત્ર પણ માનની લેરખી પણ ન આવે. એને પોતે હું અધમા અધમ છું, હું દીન છું, જ્યાં સુધી હું પૂર્ણ થયો નથી ત્યાં સુધી હું દીન છું. મારી પૂર્ણતા એ જ મારું સામર્થ્ય. એ પૂર્ણતાની અંદર એક અંશ પણ જો કોઈ પણ પ્રકારનો વિકાર હશે તો તેમાં પોતાની દીનપણાની ભાવના છે કે આટલી પોતાની નબળાઈ છે. હું પામર શું કરી શકું એવો નથી વિવેક, ચરણ શરણ ધીરજ નહીં મરણ સુધીની છે. પૂર્ણતા પ્રાપ્ત થઈ ત્યાં સુધી, નથી પ્રાપ્ત થઈ ત્યાં સુધી, પરમપદ પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી પોતે પામર છે. અધમા અધમ અધિકો પતિત, સકળ જગતમાં હું. આવી પામરતાનો ભાવ જ્યાં સુધી સ્વરૂપનું સામર્થ્ય પૂર્ણપણે પ્રગટ્યું નથી ત્યાં સુધી એ જીવની અંદર વેદાય છે, દીનપણું વેદાય છે. એ દીનપણાનું એને માન રાખે છે, ના હું દીન છું, હું દીન છું. ચક્રવર્તી નમસ્કાર કરે તો પણ પોતાનો અહંભાવ જાગૃત થતો નથી, લેશ માત્ર પણ પોતાનો અભિમાન જાગૃત થતું નથી કે હું કેવો મોટો, મારો કેવો મહિમા, મારું કેવું મહાત્મ્ય કે ભલભલા લોકો મને નમસ્કાર કરે, મારો વિનય કરે, મારું માન સન્માન કરે, લેશ માત્ર પણ નહીં. એ પોતાની દીનપણાની વૃત્તિની અંદર લેશ માત્ર પોતાને હશે, ગમે તેટલી પ્રશંસા થતી હોય તો પણ એની અંદર અલિપ્ત ભાવે એક જ્ઞાતા દ્રષ્ટા રહીને જોયા કરે છે, ઓહો હો હો આ જીવની લોકો પ્રશંસા કરી રહ્યા છે પણ હજી હું તો અપૂર્ણ છું, છદ્મસ્ત છું. આ છદ્મસ્તપણાનું માન એ દીનપણાનું માન છોડે નહીં. એવું કહે છે વંદે ચક્રી, અને સામાન્ય માણસ નહીં, સામાન્ય સંજોગો નહીં, સામાન્ય માન સમારંભ ને એની વાત નથી, એમાં તો ટકી જ જાય, એને તો કોઈ અસર કરે જ નહીં. પરંતુ ચક્રવર્તી જેવા પણ જો એને નમસ્કાર કરે તો પણ ત્યાં એ ચલિત થતો નથી. આવી અદ્ભુત એની મનની સ્થિતિ છે. આ સાધનાનું એક અંતરબળ છે. સાધનાનું બળ એટલું જબરજસ્ત અંદરથી બળ ઊભું થાય છે, સ્વરૂપનું બળ ઊભું થાય છે કે ત્યારે આવા બહારના તુચ્છ નિમિત્તો એને લેશ માત્ર અસર કરતા નથી. જેમ હાથી ચાલ્યો જતો હોય અને કૂતરાઓ ભૂંક ભૂંક કર્યા કરે એને શું અસર થાય, સિંહ ગર્જના કરતો હોય અને બાજુમાં નાના ક્ષુદ્ર જંતુઓ દોડાદોડ કરે કરે, પણ આની સિંહ ગર્જના કે મદમસ્ત હાથીની પાસે આવા ક્ષુદ્ર જંતુઓની શું વિસાદ છે. એવું પ્રમાણે સાધક મુનિવર અરણ્યની અંદર એકાંતની અંદર ધ્યાન કરતો હોય, પોતાના સ્વરૂપના મહિમાની અંદર એ જ્યારે લીન થયેલો હોય તે સમયે આવા સામાન્ય ઉપદ્રવો, કોઈ નિંદાના હોય કે કોઈ પ્રશંસાના હોય, એને લેશ માત્ર અસર કરતા નથી.
દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિની દાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
ત્રીજો કસાય છે માયાનો, દેહ જાય પણ માયા થાય ને રોમમાં. એક લેશ માત્ર પણ ભયનો, બીકનો, ડરનો કોઈ સંક્ષોભ ન થાય, વૃત્તિ હલે નહીં, કાયાનું રોવાણું ન ફરકે રોમ, ગમે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય, દેહ જાય પ્રાણ જાય એવી પરિસ્થિતિ ઉત્પન્ન થવા છતાં પણ એક રોમની અંદર પણ ક્ષોભ ન થાય, રૂવાણું પણ ફરકતું નથી, કંપન ન થાય, અડોલ પર્વતની જેમ, મેરુની જેમ અડોલ છે. મેરુ તો ડગે જેના મન ન ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ રે, આખું બ્રહ્માંડ તૂટે તો પણ જેની સ્થિરતા તેની ધીરતા એનો અંત ન આવી શકે. એટલે કે છે, દેહ જાય એવી સ્થિતિ હોય તો પણ શરીરની કોઈ પણ જાતનું કંપન ન થાય. એ ક્યાંય શરીરનું અંગ સંકોચન કરીને બચવાનો પ્રયત્ન કરે નહીં, આવી માયા પણ ન કરે શરીરને બચાવવાની. હું મરી ગયો છું એવો દેખાવ કરે એ પણ એક માયા છે, અને કોઈ ભાગને સંતાડે એ પણ એક માયા છે, જીવના પોતાના દેહના રક્ષણ અર્થે. અહીંયા કહે છે કે દેહથી ભિન્ન પોતાને સ્વરૂપનું ભાન થયું છે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો, એને દેહ પ્રત્યે, એ દેહને બચાવ પ્રત્યે, દેહના કોઈ ભાગના રક્ષણ માટે કોઈ પણ પ્રકારની માયાચાર આચરવો પડતો નથી, એ આચરતો નથી. દેહ જાય પણ માયા થાય ને રોમમાં, અને માયા એની હોય તો માયા તો સાક્ષી ભાવની છે, પોતે જ્ઞાતા બનીને જોયા કરે છે. કાયા ઉપર થતા અત્યાચાર, કાયા ઉપર થતા કોઈ પણ પ્રકારના જુલમ એ જુએ છે કે ઓહો કાયા, તને પણ જો આ થાય છે, આ પૂર્વ કર્મનું ફળ છે. પોતે સાક્ષી બનીને જુએ છે. આ મોટો માયા ભાવ છે. લાગે કે એ ખૂબ પીડાય છે, એના ઉપર જે માર પડે છે એનાથી એ ખૂબ અંદરથી ઉકળાટ છે, પણ અંદરથી પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર છે. આ માયાભાવ છે એનો. અન્યને લાગે કે એવા મરી ગયો, બસ હવે તો કોઈ દી કાંઈ નહીં કરે, એ જોયા કરે છે. શરીર ઉપર થતા એ જે કંઈ પીડા ઘા એ બધાને પોતે માયાભાવથી જુએ છે, એ સાક્ષીભાવની માયા કરે છે. એ એકત્વ દેહ સાથે એકત્વ ભાવ નથી, ત્યાં દેહ સાથે ત્યાં તાદાત્મ્ય ભાવ નથી. નહીં તો દેહ ગયો ને હું મરી ગયો, દેહ પીડિત થયો ને હું પીડાયો, દેહ ભાંગ્યો ને હું ભાંગ્યો, તદ્દન જુદો થઈ ગયો છે. પછી એના કારણે, શરીરના કારણે જે કાંઈ એની પ્રતિક્રિયા થવી હોય તે થાય. જેમ કહ્યું કૃપાળુ દેવે પત્રાંકમાં કે જ્ઞાનીને રોગ આવે, વ્યાધિ આવે ત્યારે પણ એને એને કંપન થાય, એની બોડીની અંદર ગ્લાન થાય, મ્લાન થાય, એને પણ ઉન્મત્ત પ્રલાપ થાય, પણ અંદરથી એ અલિપ્ત છે. બહારની ચેષ્ટાઓ જે થાય છે એ શરીરની ચેષ્ટાઓ છે, એ જડની ચેષ્ટાઓ છે, ચૈતન્યની ચેષ્ટા જુદી છે. ચૈતન્યની ચેષ્ટા સાક્ષી ભાવની છે, અને જડની ચેષ્ટા જે પ્રમાણે ક્રિયા બને છે એ પ્રકારની છે. તરફડે, વલખા મારે, બધું થાય, પરંતુ ચૈતન્યની ચેષ્ટા એની સાથે જોડાય નહીં. આ બે ભેદ અને આ બે ભિન્ન ભાવ સમજવા સૂક્ષ્મ છે ઉપયોગની અંદર, કેમ કે આપણે એક જ ઉપયોગ છે, એક રૂપ થયેલો છે, જળ રૂપ થયેલો છે, દેહ રૂપ થયેલો છે. આપણને આવો દ્વૈત ભાવ ક્યારેય અનુભવમાં આવતો નથી કે શરીરની પીડાને કારણે શરીરમાં થતો એ જે જડભાવ છે અને એને જોનારો એની સાથે ન જોડાતા જોનારો ચૈતન્યનો ચેષ્ટાભાવ એનો સાક્ષી ભાવ છે. પોતે પોતાના વ્યાધિને જુએ, પોતે પોતાની પીડાને જુએ, પોતે પોતાની વેદનાને જુએ. વેદનાનો હું જોનારો છું, પીડાનો હું જાણનારો છું, ભોગવનારો નથી. વેદનાર છું પણ સાક્ષી ભાવે વેદું છું. આ સાક્ષી ભાવ જબરજસ્ત ભાવ છે. એ જુદો એ જ થાય છે કે જ્યારે જ્ઞાન હોય છે ત્યારે જ સાક્ષી ભાવ જુદો અનુભવમાં આવે છે. જ્યાં જ્ઞાનનો અભાવ છે ત્યાં તો જડનો ભાવ અને ચૈતન્યનો ભાવ એકરૂપ છે. આ સાક્ષી તો ચૈતન્યનો ભાવ છે, આત્માનો પરિણામ નથી, સ્વભાવની પરિણતિ નથી. ત્યાં સાક્ષી ભાવ આવે જ ક્યાંથી? પણ જેને થોડો પણ કિંચિત પોતાના મનન ચિંતનથી એના આત્મભાવને પ્રબળ કર્યો છે એના જીવનમાં આવા સમયે સાક્ષી ભાવ આવે. પોતે પોતાની પીડાને જીવે, પોતે પોતાના દર્દને જીવે, પોતે પોતાના રોગને જીવે, સાક્ષી બનીને જીવે. અહો કેવો કર્મનો ઉદય છે! એ કર્મના ઉદયને એ જોનારો બને છે, ભોગવનારો નથી બનતો. આ એક અદ્ભુત અવસ્થા છે. આ જ્ઞાનની અવસ્થા છે, અજ્ઞાનની અવસ્થા નથી. જ્ઞાનની જેટલી શુદ્ધતા છે, પવિત્રતા છે, સ્થિરતા છે, સાધનાની જેટલી એકાગ્રતા છે અને એને કારણે મન વચન કાયાના યોગોને જેણે સ્થિર કર્યા છે એ આવી જડની ચેષ્ટાને ચૈતન્યની ચેષ્ટાથી જુએ છે. એ જડની ચેષ્ટા એ જડનો જેવો ઉપદ્રવ થયો છે તે પ્રમાણે થયા કરે છે. તડફડાટ, પીડા, વલખા બધું થાય છે અને એનો એક જોનારો એની ચૈતન્યની ચેષ્ટા છે, દ્રષ્ટા ભાવની ચેષ્ટા છે. એ સાક્ષી તરીકે જીવે છે, એ ભોગતા નથી, એની અંદર ભળતો નથી, એને જીવે છે કે ઓહો આ થયું છે. આ એક સ્થિતિ છે પોતાના કર્મને જોવાની, પોતાના કર્મના વેદનને જોવાની. ઓહો કેવું વેદન આવ્યું છે! ઉપસર્ગની અંદર જ્ઞાની પુરુષો, ધ્યાની પુરુષો, યોગી પુરુષો પોતાની પીડાને સાક્ષી ભાવથી જુએ છે અને એ સાક્ષી ભાવમાં પોતાના જ આત્માએ પૂર્વે અજ્ઞાનથી કરેલા કર્મોનું નિધિ ધ્યાસન કરે છે. કાનમાં ખીલા ઠોકાય છે તો પ્રભુ વીરને પૂર્વ અનેક વર્ષોની, હજારો લાખો વર્ષો પહેલાની ઘટના એના સાક્ષી બને છે. ઓહો, તે આ સૈયા પાલકના કાનમાં શિશુ રડાયું હતું, એ આ જીવ છે! અને તે એ પ્રકારે નિર્ધ્વંસ પરિણામથી એના ઉપર એ જે કંઈ અત્યાચાર કરેલા એ અત્યારે એ બંધાયેલું નિકાચિત કર્મ ઉદયમાં આવ્યું છે. સાક્ષી બને છે, જુએ છે. સાક્ષી બને છે એટલે આખી ઘટનાનો સાક્ષી છે, ભળતો નથી. અને ઘટનામાં ભળેલામાં જે થવું હોય તો થયા કરે છે, એ સાક્ષી બને છે. આ આવી એને કહે છે કે સાક્ષી માયા ભાવની. દેહ જાય પણ એને રોમમાં, એના રૂવાણાની અંદર પણ પોતાના ભાવથી કંઈ પણ પ્રકારનો ફેરફાર, કંપન, સ્પંદન, જે ત્રીજી ગાથામાં કહ્યું કે આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો, ઘોર પરિસહ કે ઉપસર્ગ ભયે કરી. આવો ઉપસર્ગને પરિસહ થાય ત્યારે એ શરીરની અંદર જે સ્વાભાવિક ક્રિયા થવાની હોય તે થાય, પણ ભય એ પોતાનો વિકાર છે, એ આત્માનો વિકાર છે. એ વિભાવ ભાવને કારણે શરીરનું રૂવાણું ઊભું ન થાય. શરીરની અંદર કંઈ પણ ફેરફાર થાય તો ભયની ગ્રંથિ, વિભાવની ગ્રંથિ, ભાવના વિકારો સ્વભાવના એને કારણે થાય. કંપારી આવે, ધ્રુજારી આવી જાય, કંઈક થઈ જાય. પરંતુ જો એ જ્ઞાતા હોય, એ સ્થિર હોય, એ સ્વભાવમાં હોય તો એને કારણે કંપન ન થાય. આવી અદ્ભુત સૂક્ષ્મ વાત એક રોમ શબ્દમાં કૃપાળુ દેવ મૂકે છે. 3.5 કરોડ રૂવાણા છે આખા શરીર ઉપર. એ કહે છે દેહ જાય એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય, એવી પીડાકારક પ્રાણાંત કષ્ટ ઉત્પન્ન થાય તો પણ માયા થાય અને રોમમાં એક રૂવાણું પણ ફરકતું નથી. એના કારણે લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. પ્રબળ સિદ્ધિ જગતનો મહાન વૈભવ, ઐશ્વર્ય, ભોગની સામગ્રીઓ, એટલી પ્રકારની સમૃદ્ધિ સંપત્તિ, દ્રવ્યના રૂપની અંદર, રત્નોના રૂપની અંદર, હીરા માણેક મોતીના રૂપની અંદર આવી અદ્ભુત કુબેરની નિધિ, પ્રબળ સિદ્ધિ આવી ઉત્પન્ન થાય છતાં પણ એના પ્રત્યે લોભ ન જાગે. એક તણખલા જેવી ચીજની અંદર જીવનો લોભ જાગી જાય છે. રાખી લો, લઈ લો, હોય તો સારું. એક નાનો ટુકડો કાપડનો હોય એમાં પણ લોભ જાગી જાય છે. લોભની વૃત્તિઓ એટલી બધી આપણી તૃષ્ણામય છે. અનંતકાળના આપણા સંગના ભાવો એવા થયેલા છે કે કોઈ પણ વસ્તુ હોય તો સામાન્ય રીતે લઈએ ન લઈએ એ પછી છે, પણ લેવાની ઈચ્છા તરત જ ઉત્પન્ન થઈ જાય. આવો સૂક્ષ્મ લોભનો પ્રકાર છે. અને જ્ઞાની કહે છે કે જ્યારે આવી પ્રબળ સિદ્ધિ આવા અનુત્તર વિમાનની અંદર આવે, સરવાર સિદ્ધ વિમાનમાં આવે, એવો વૈભવ જગતનો, પૂતગળનો, જગત દુનિયાનો, કે આ પૂતગળની અંદર એટલા શ્રેષ્ઠ પૂતગળ ત્યાં ગોઠવાયેલા છે, એ દેવલોકના વિમાનો પણ રત્નોના વિમાનો છે, પણ એને એક લેશ માત્ર પણ એની અંદર એને કોઈ પણ જાતની સિદ્ધિનો ભાવ, લોભનો ભાવ, એનું નિદાન, એની લેરખી થતી નથી કે હું લઈ લઉં, હું રાખી લઉં. એક સેજ એ પદાર્થની ગ્રહણ કરવાની વૃત્તિ નથી, પણ પદાર્થની અનુકૂળતાની પણ જો લબ્ધિ એને, એના પ્રત્યે રાગ પ્રત્યે સાતા ગારવ કહે છે, તો પણ 11માં ગુણસ્થાનકેથી જીવનું પતન થાય. પ્રબળ સિદ્ધિ, સમવસણમાં બેઠા હોય ભગવાનને શું લોભ હોય? રત્ન જડિત આસનો હોય, સિંહાસન હોય, મોતીની માળાઓ હોય, આ બધું જ અનેક વૈભવ કરતા શાસ્ત્રો થાકતા નથી. આવી સ્થિતિની અંદર પણ અંદર બેઠેલો વિતરાગ, એ દેવાગમ સ્તોત્રનો મુનિ એમ કહે કે આ બધાની વચ્ચે રહેલો તું અને અમારા નમસ્કાર તારા બાહ્ય વૈભવને કારણે નથી, પણ તારી અંદર રહેલી જે પૂર્ણ વિતરાગતા છે એને અમારા નમસ્કાર છે. આ બધાની વચ્ચે રહેલો હોવા છતાં તું વિતલોભ છો, જીતલોભ છો, એટલે વિતરાગ છો, તને લોભ નથી, એટલે એક પણ તણખલા પ્રત્યે પણ તને રાગ નથી. રુદ્ધિનું તણખલું, રુદ્ધિનું તણખલું, એના પ્રત્યે તને રાગ નથી. આવી અદ્ભુત વિતરાગતા, એટલે છેલ્લી અવસ્થા તો કેવી આવતી હશે કસોટીની, કે આ બધું પ્રાપ્ત થાય એ 11માં ગુણસ્થાનકે, અને એવા દેવલોકની અંદર પણ હજારો વર્ષ ગાળે એક દિવસ પણ એને વિકાર ન થાય, એ મહાવિદેમાં આવીને અથવા ભરતક્ષેત્રમાં આવીને જન્મ લઈને તીર્થંકર થાય. આ એકાવતારી જીવની આ ઉપલબ્ધિ છે, આ સાધનાની સિદ્ધિ છે. અને એ સાધના અંતરંગની હોવાને કારણે બાહ્યની અંદર ગમે તેટલા પ્રકારના પ્રલોભન, લાલચ, આકર્ષણ, ભય કોઈ પણ પ્રકારે હોય, પણ લેશ માત્ર એનું મન, એનો ભાવ ચલિત ન થાય. આ લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ, પ્રબળ કહેતા જગતમાં એની તોલે કોઈ ન આવે તો પણ એને લેશ માત્ર વિકારો થતા નથી, લોભનો ભાવ આવતો નથી. આવો અવસર અમને ક્યારે આવશે? આ સાધકની અવસ્થા છે. આવી સાધક અવસ્થામાં, આવી મુનિ અવસ્થામાં, આવી નિર્ગ્રંથ દશા અમને ક્યારે પ્રગટ થશે? જેને મુક્તિ તરફ જવું છે એને ઉત્તરોત્તર ચડિયાતી દશા પ્રાપ્ત કરવી પડે છે. અને ચડિયાતી દશાની અંદર જગતના બધા પરિબળોનો સામે એની સામે કસોટી આવે છે. એ બધી કસોટી પાર કરતાં કરતાં ઉપર જવાનું છે. એક એક ગુણસ્થાનક આરોહણનું પગથિયું છે એ એક એક અંદર રહેલી મોહની વૃત્તિનું કસોટી કરે છે. કસોટી કરતાં કરતાં આગળ જવાનું છે. અને જે સાધક ત્યાં જો રોકાઈ જાય છે, અથડાય છે, પછડાય છે, તે પાછો હટે છે. ગુણસ્થાનકનો એવો નિયમ નથી કે પાંચમે ગયો એટલે પછી છઠ્ઠે જ જાય, પાંચમેથી ચોથામાં આવે પાછો પડે, અગિયારમેથી જઈને પાછો પડે. જ્યારે તમામ મોહ પ્રકૃતિઓનો ક્ષય થાય બારમા ગુણસ્થાનકમાં, મોહનો અંશ ન રહીએ, મોહનો કણિયો ન રહીએ, ત્યારે એ તેરમા ગુણસ્થાનક પર સર્વજ્ઞતાને પ્રાપ્ત કરે. શું કામ? પૂર્ણ વિતરાગતા થઈ. બારમું ગુણસ્થાનક પૂર્ણ વિતરાગતાનું છે અને તેરમું ગુણસ્થાનક સર્વજ્ઞતાનું છે. વિતરાગતા પૂર્ણ થયા વિના સર્વજ્ઞતાનું પ્રગટીકરણ થતું નથી. એવો ક્રમ કેટલો અદ્ભુત આપ્યો છે. એક એક વાતને એવી રીતે વૈજ્ઞાનિક રીતે સમજાવી છે કે અહીંયા ભાઈ એ જે છે એને મોહની બધી જ પ્રકૃતિનો ક્ષય કરવાનો છે. તો દશા ચડિયાતી છે, ઉત્તરોત્તર છે, વધતી દશા છે, ઉત્તરોત્તર વધી તીધા. એટલા માટે સમ્યક દર્શનને ચોથા ગુણસ્થાનકને બીજ કહ્યું છે અને કેવળ જ્ઞાનને પૂર્ણચંદ્ર કહ્યો છે. આ વધતું જાય છે. દિન દિન ઉત્તરોત્તર ક્ષણે ક્ષણે પડે પડે દશાનું વર્ધમાનપણું છે એ અવસ્થાની એ વાત કરે છે. એટલે કે છે અમને આવી અવસ્થા ક્યારે પ્રાપ્ત થાય? વૃદ્ધિગત વર્ધમાનગત અવસ્થા. હવે અત્યાર સુધી ચડ ઉતર ઘણી આવી, અત્યાર સુધી ઘણી સાધના કરી, ક્યારેક આગળ વધ્યા, ક્યારેક પાછા પડ્યા, પછડાટ લાગી અને પાછા સાધનામાંથી ફરી સંસારમાં આવીને બેસી ગયા. હવે અપૂર્વ અવસર, અપૂર્વ પૂર્વે પૂર્વ તો આવું જ આવ્યું છે. આગળ ગયા પાછળ આવ્યા, આગળ ગયા પાછળ આવ્યા, જરાક બે પગથિયા ચડ્યા, ચાર પગથિયા કૂદકો પાછો માંડ્યો. આવી સ્થિતિ તો પૂર્વે અનંતવાર થઈ છે. હવે અપૂર્વ કહેતા હવે જે ડગલું માંડ્યું એ માંડ્યું, એમાંથી પાછું પડવાનું ન થાય એવી અપૂર્વ અવસરની આ જે ગાથાઓ છે અને ચૌદ ગુણસ્થાનકની સાધના છે એ વર્ધમાન ગતિની સાધના છે, વર્ધમાન સ્થિતિની સાધના છે. કેટલું એનું આત્મબળ એનું ઉત્પન્ન થયું હોય સાધકનું, અને એની નિર્ગ્રંથતાનું બળ છે, એના બોધનું બળ છે. એને જે શુદ્ધ ધ્યાન વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો, એ કેવું ધ્યાનની તીવ્રતા કેવી છે કે હવે ઉત્તરોત્તર એ પ્રગતિમાં જાય છે, એ આગળ વધે છે, એ વાત મૂકી છે. આ કષાયોની જીતીને પછી આગળ આવે છે, શરીર ઉપર આવે છે. નગ્ન ભાવ મુંડ ભાવ સહ અજ્ઞાનતા અદંત ધોવ આદિ પરમ પ્રસિદ્ધ જો કેશ રોમ નખ કે અંગે શૃંગાર નહીં દ્રવ્ય ભાવ સંયમમય નિર્ગ્રંથ સિદ્ધ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. મનના પરિણામ પછી જે શરીર થકી સાધના કરી છે એ શરીરની અંદર એને કોઈ પણ પ્રકારની મૂર્છાભાવ ન રહે. અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છા ન જોયે જો. તો દેહની સાથે જોડાયેલા જે ભાવ છે, પહેલો કે છે નગ્ન ભાવ, વસ્ત્ર આભૂષણ શોભા પર્સનાલિટી પ્રભાવ, વસ્ત્ર પરિધાન મેચિંગ, નવું નવું આ પ્રકારનું આકર્ષક ડિઝાઇનિંગ, કેટલા એની અંદર છે પેટર્ન, સો મેની થિંગ્સ. તો પહેલા વહેલા તો પોતાની અવસ્થા છે એ અચેલક અવસ્થા છે, પોતાનું સ્વરૂપ છે એ અચેલક છે, વસ્ત્રવિહીન છે. તો નગ્ન ભાવ અંદર આવે, નગ્ન ભાવ આવતા માત્ર વસ્ત્ર એક લજા પૂર્તિનું માધ્યમ બને. વસ્ત્ર એક માત્ર શરીરમાં રહેલી અશક્તિ નબળાઈ હોય તો એનું આવરણ બને, એથી વિશેષ નહીં, શોભાનું કારણ નહીં, પ્રતિષ્ઠાનું કારણ નહીં, શોખનું કારણ નહીં, પસંદગીનું કારણ નહીં. આ મનના અનેક પ્રકારના પસંદગીના પ્રકારો છે એ નહીં. એટલે સાધુને પણ વસ્ત્ર એ જ્યારે સંયમ ધારણ કરે એટલે વસ્ત્રનો બધો જ મોહ નાશ થાય. એને વણ સીવેલું વસ્ત્ર અને માત્ર એક અંદરનું અને એક બહારનું ઉપવસ્ત્ર, આ વસ્ત્રો અને સફેદ, કોઈ વિકલ્પ આવે જ નહીં ક્યારે. ગમે તેવો પ્રસંગ હોય, ગમે તેવો મહોત્સવ હોય, ગમે તે પ્રકારની પોતાના પણ મહોત્સવો ઉજવાતા હોય છે પર્યાયના, એમાં પણ એને વસ્ત્રની બાબતમાં ક્યારેય કોઈ ભાવ ન આવે. કેમ કે આ જીવ છે એ અચેલ જ છે. તો પહેલા વહેલા કે છે નગ્ન ભાવ, પછી નગ્નતામાં કેટલી નગ્નતા કરી એમાં એક દિગંબર સંપ્રદાય છે, શ્વેતાંબર સંપ્રદાય છે, એમાં પડવાનું નથી, અહીંયા ભાવ ઉપર પડવાનું છે. કે ભાવ આ જ પ્રકારનો હોય કે વસ્ત્ર હોય તો પણ વસ્ત્ર પ્રત્યે મૂર્છા નથી. એકમાત્ર પોતાની સંયમની સાધનામાં એક સાધન તરીકે વસ્ત્ર હશે તો ભલે રહ્યું, પણ એના પ્રત્યે એને મૂર્છિત ભાવ નથી, કોઈ માયા નથી, કોઈ રાગ નથી, કોઈ પસંદગી નથી. આ નગ્ન ભાવ છે. કે વસ્ત્રો હોવા છતાં શ્વેતાંબર સાધુ કે દિગંબર સાધુ બંનેની વૃત્તિ એક જ હોય. એકે વસ્ત્ર ધારણ કર્યું છે એ કોઈ એનો આચાર કલ્પ છે તો ભલે રહ્યો, એક વસ્ત્ર નીચે નાખ્યું છે કે ઉપર નાખ્યું છે, જરૂર ન હોય તો ઉપરનું નાખી દે, સમાજમાં નીકળે ત્યારે બરોબર છે, ન હોય તો ઉપાશ્રયની અંદર ઉપવસ્ત્ર બાજુ ઉપર મૂકી દે. એકમાત્ર લંગોટી ધારી પરમ કૃપાળુ દેવની અવસ્થા જોઈ હતી આપણે, કે જ્યારે વનમાં જાય જંગલમાં જાય લખે કે એક ધોતિયું એના બે છળા એક આમ નાખે ને એક આમ નાખે, વાત પૂરી થઈ ગઈ, બે વસ્ત્રો આવી ગયા એની અંદર, અંતવસ્ત્ર આવી ગયું ને ઉપવસ્ત્ર પણ આવી ગયું. આવી રીતનું એક જબરજસ્ત, અને ગુફામાં હોય તો એ વિકલ્પ પણ નહીં. ચરિત્ર તો અદ્ભુત, એનું વાંચન કરવું પડે, એ બહારના વ્યવહારના દ્રષ્ટિથી નહીં, અંદરની ભાવધારાથી જોવું પડે, કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું. તે કોઈ પણ પ્રકારની ગ્રંથિથી કોઈ દી તત્વની વિચારણા થઈ ન શકે, અને ગ્રંથિથી વિચાર કરનારો કોઈ દી તત્વના રહસ્યને ભેદ પામી ન શકે. એ એમનેમ જ રહી જાય પોતાની ગ્રંથિમાં જ, પોતાના મતમાં, પોતાની માન્યતામાં, પોતાના અભિપ્રાયમાં જ રોકાઈ જાય, કોઈ દી આગળ ન વધે, એની ગાંઠ કોઈ દી છૂટે નહીં, તૂટે નહીં, એવો ને એવો કોરે ધાકડ આવેલો જાય. ભલે અભ્યાસ કા દિગંબરતાનો કરે કા શ્વેતાંબરતાનો કરે, પણ ગ્રંથિ સિવાય એના અભ્યાસમાં કંઈ નથી. દિગંબર છે તો એ ગ્રંથિ છે ને શ્વેતાંબર છે તો આ ગ્રંથિ છે, એ કંઈ ન જોઈએ. કૃપાળુ દેવે બે પત્રો લખ્યા છે એ બાબતની અંદર, બહુ સ્પષ્ટ લખ્યા છે કે માત્ર સંયમ નિર્વાણના સાધનો છે, એથી વધારે કંઈ નહીં, કોઈ મહત્વ નથી. તો એ નગ્ન ભાવ છે. જેમ આહારની અંદર પોતે નિરાહારી છે, પોતે અણહારી છે, શરીર ધારણ કર્યું છે તો આહાર લેશે, બરાબર છે, પોષક લે, પણ એથી કરીને એને કોઈ એમાં સ્વાદેન્દ્રિયનો કોઈ પ્રવેશ નથી. ભોજન છે, વૃત્તિ સંક્ષેપ ભાવે એનું ભોજન છે, એ ભોજન કરવાનો એને દોષ નથી. જો વૃત્તિનો ત્યાં સંયમ હોય તો ભોજન બાધારૂપ નથી. આત્માનો અણાહારી ભાવ જાગૃત હોય, નિરાહારી પોતાનું સ્વરૂપ છે એ સ્વરૂપની જાગૃતિ હોય તો કોળિયો એને બંધનું કારણ થતો નથી. સૂક્ષ્મતાએ વિચારવું, ઘણા ઉદાહરણો શાસ્ત્રની અંદર આવે છે કે ખાઈ છતાં પણ ખાતો નથી, એ ભાવે છે કે ભાવ એનો ઉપવાસી છે, એ દુર્વાસા મુનિનો દ્રષ્ટાંત લઈએ કે ગમે તેનું લઈએ, એવા બીજાય દ્રષ્ટાંતો શાસ્ત્રમાં આગમમાં આવે છે. તો મુનિને એ કોઈ બાધારૂપ થતી નથી આત્મસાધનાની અંદર. નગ્ન ભાવ એવો મુંડ ભાવ છે. આખું કેશ માથાના વાળ, એ માથાના વાળ સાથે એની પોતાની દેહની શોભા સાથે જોડાયેલો છે. કેવા લાગશે, કેવું લાગશે, એની શૈલી, એનો કલર, એનું જે કંઈ વધારે મર્દન માલિશ કરીને અનેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિથી કેશના શોભાયમાન સાથે જીવની વૃત્તિઓ ત્યાં રોકાઈ ગઈ છે. એટલે સીધી વાત મૂકી મુંડન કરાવી નાખે, કેશ લોચ કરે, કેશનું પણ લુંચન કરે, એ મુંડ ભાવ છે એનો. એટલે વાળ હોય તોય ભલે, નથી તોય ભલે, એને કોઈ ખાંસકા, કોઈ તેલ, કોઈ સાધન કંઈ નથી. એક બહુ મોટા આચાર્યજી પાસે એક બેન છે, એ પોતે પોતાને બહુ સાધક વાળે કહેવડાય, ઊંચી કક્ષાના સાધક માને, અને વારંવાર જાય, બાળ વ્રત એની પાસે ઉચરે, બધું કરે, ઘણી કઠિન જેને કહીએ સંયમની આરાધના કરે. એક દિવસ પૂછ્યું બેને કે સાહેબ અમે આગળ છીએ ને સંયમમાં, તમે સામાયિક કરવી હોય તો માથું ઓળવાનું જુઓ છો, દેરાસર જવું હોય તો માથું ઓળવાનું જુઓ છો, અને બધી જગ્યાએ કરો છો તે રાજ કરો છો. એને કહ્યું, બહુ સ્પષ્ટ કહેવાની ઈચ્છા થતા કહ્યું છે, બાકીનો સંયમની અંદર, બાકીના બધા તો સંયમ દેખાડાના થાય છે કે હું આ કરું છું, તે કરું છું, પરંતુ પોતાની જાત ઉપર સંયમ શું આવ્યો? પોતાના ભાવ ઉપર, દેહ પ્રત્યેની જે આસક્તિ છે, દેહ પ્રત્યેની મમતા છે, દેહ પ્રત્યેની મૂર્છા છે, અને દેહથી જ હું દેખાઉં છું, મારી ઓળખ દેહ છે, એટલે મહેંદી લગાવવી છે ને, આ કરવું છે ને, કલપ કરવા છે ને, કંઈક પ્રકારના વિકલ્પો આવતા જશે તમને. એના શણગારની અંદર વૃત્તિઓ ક્યાં રોકાઈ ગઈ છે? વસ્ત્રની અંદર વૃત્તિઓ રોકાઈ ગઈ છે, માથાના વાળની શોભામાં વૃત્તિ રોકાઈ ગઈ છે. આ બધાય આપ્યા છે, સ અસ્નાનતા, સ્નાન કરવાની અંદર આટલા લેપ કરવાને, વિલેપન કરવાને, આવી રીતે કરવું ને, આમ ચામડીની ચળકાટ આવે ને, આમ આવે ને, તેમ આવે ને, કંઈક એવો પ્રકાર ચાલ્યા કરતું હોય તો, અને એને માટે થઈને એના બાથરૂમની અંદર 25-50 તો બોટલ પડી હોય, ભૂલે ચોકે જાય તો એ કઈ અડાય નહીં હોય ને, તો આપણે ચામડી પડી જાય. અનેક પ્રકારના કોસ્મેટિક જગત આખું સેના ઉપર થયું છે. અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો મુનિ માત્ર પોતાની એક સ્વચ્છ કરે, સ્વચ્છતા કરે, એથી આગળ કંઈ ન વધે. તો રાખ હશે તો રાખ ઘટી ઘસીને પોતાની દાંતને મુખ શુદ્ધિ કરી લે, મુખ શુદ્ધિ કરે. એ આદિ પ્રસિદ્ધ જો, આ બધા પ્રસિદ્ધ છે જગતની અંદરના, એની અંદર પેસ્ટ ઉપર તો 25 પ્રકારની પેસ્ટનું સિલેક્શન છે એને. અરે જો જોવા જાય તો બધી જ પેસ્ટ એકની એક છે, પણ સિલેક્શન છે, પસંદગી છે, એક છે બધું જ. કેશ રોમ નખ કે અંગે શૃંગાર નહીં, ક્યાંય કેશ માથાના વાળ છે, રોમ શરીર ઉપરના ક્રીમ લગાવવાના વગેરે વગેરે, નખ એની આખી નેઇલ પોલિશ થતું હોય છે, કટિંગ થતું હોય છે, ઘણું ઘણું હોય છે. અંગે શૃંગાર નહીં. આ શરીર એ શૃંગારનું માધ્યમ નથી, સંયમનું સાધન છે. શરીરના શૃંગાર ન હોય અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છા ન જોય. આ દેહની માયા, એ જ દેહાધ્યાસ, એ જ પોતાની જે અજ્ઞાન છે, જે વિભ્રમ છે, જે મિથ્યાત્વ છે, એના મૂળમાં જો કોઈ હોય તો દેહાધ્યાસ છે. એ દેહાધ્યાસ જ્યાં સુધી ગયો નથી, દેહમાં હુંપણાની બુદ્ધિ, દેહમાં પોતાપણાની બુદ્ધિ, દેહથી જ હું વ્યક્ત છું, આત્મતત્વથી નહીં, આવી પ્રકારની ભાવનાને કારણે મહત્તા દેહની જ રાખીને ચાલતું હોય છે, એને કહે છે કે ભાઈ, આ બધા કૃપાળુદેવે આત્મસિદ્ધિની અંદર કહ્યું શિષ્યને પહેલી ગાથામાં જ. શિષ્ય કહે છે આત્માના અસ્તિત્વનો હું સ્વીકાર કરતો નથી, કારણ કે એનું કોઈ રૂપ નથી, કોઈ પ્રગટ ચિહ્ન નથી, કોઈ એંધાણ નથી, પ્રભુ મને આ આત્મા માન્ય નથી. એનો પહેલો જવાબ જે કૃપાળુદેવે મૂક્યો છે જ્ઞાનીએ, કેટલો અદ્ભુત મૂક્યો છે કે ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન. ભાઈ, આ તારી અનાદિની ભૂલ જે થઈ છે, બે વસ્તુ હોવા છતાં તે દેહાધ્યાસથી આત્માને દેહ જેવો માની લીધેલો છે. પહેલી ભૂલ, મૂળમાં ભૂલ, દેહ તે હું. આ દેહાધ્યાસ અને છેલ્લી ગાથાની અંદર બધું કીધા પછી, બધા ઉપાય, બધો ધર્મ કીધા પછી, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ, એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, તું તો મોક્ષ સ્વરૂપ છો, દેહ સ્વરૂપ નથી. જે છે એ દેહાધ્યાસ છે, તું દેહ સ્વરૂપ નથી. તું દેહને જુદો જો અને તું તને જુદો જો, તો હું ચૈતન્ય સ્વરૂપ છું, હું ત્રિકાળી જ્ઞાયક એવો આત્મા છું, હું ત્રિકાળી ચૈતન્ય સ્વભાવી એવો આત્મા છું, હું સહજાનંદ છું, સહજાત્મ સ્વરૂપ છું, શુદ્ધાત્મા છું, સિદ્ધાત્મા છું, પરમાત્મા છું. જે કંઈ આત્માને લગતા વર્ણનો છે એ આત્મા એવો ચૈતન્ય ઘટ્ટ ઘન એવો હું છું. એ અસ્તિત્વ છે, જુદું છે, પૂર્ણ છે. એ અસ્તિત્વ સ્વયં છે, એ સત છે, એ પૂર્વે હતું, ભવિષ્યમાં હશે, એ અનાદિ છે, એ અનંત છે. એની કોઈ ઉત્પત્તિ નથી, એનો કોઈ નાશ નથી, અનુત્પન્ન છે, અવિનાશી છે, અજર છે, અમર છે. આ બધી જ વાતની અંદર એક એવું તત્વ છે, એક એવો પદાર્થ છે, એક એવું સત જગતમાં છે. આ શરીર તો નથી જ, શરીર તો અસત છે, વિનાશી છે, ક્ષણભંગુર છે, અશાશ્વત છે. અરે, એ તો ઉત્પન્ન થયું છે, 5-25 વર્ષ રહેશે. કાળની અનંત ઘરતાની અંદર 80-100 વર્ષ તો કંઈ હિસાબમાં નથી, આંખના પલકારામાં પણ ન આવે એવા 100 વર્ષ કહેવાય. એ પણ એની અંદર આ શરીર ટકી શકતું નથી, એ જીર્ણ થાય, શીર્ણ થાય અને ક્ષીણ થાય, ખનાસ થઈ જાય, ન ટકી શકે. આ પૂતગલ પરમાણુઓનો પિંડ છે, સાથે રહી ન શકે. આ પરમાણુઓ બધા છૂટા પડે જ છૂટકો છે. એને બાંધનાર એ કર્મ નામનું પરિબળ છે, પણ કર્મની સ્થિતિ છે, કર્મ પણ શાશ્વત નથી. એ જેવી સ્થિતિ એની ઓછી થાય, આયુષ્યના જેવા દડિયા ઓછા થાય એટલે આયુષ્ય ખતમ થાય, એમ આ પૂતગળના બાંધાના દડિયા ઓછા થાય, એ ભેળા થાય અને વિખરાય, એનો આખો સ્વભાવ છે. જ્ઞાનીઓ કહે છે કે જે પિંડ ઉપર તું આધાર રાખે છે, શરીરના દેહના પિંડ ઉપર તારા અસ્તિત્વને માંડીને બેઠો છે, આ તારો દેહાધ્યાસ છે. આ શરીર તો સમયે સમયે ગળતું છે, અધર એન્ડ ઓફ ધ લાઈફમાં ગયા હોય, 50% જીવન પૂરું થઈ ગયું હોય તો પછી શરીર ગળતું છે, ક્ષીણ થતું છે. જેમ અંજલીની અંદર હથેળીમાં અંજલી હોય અને પાણી ટપકે છે, ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન સમજાવે છે, એવું આયુષ્ય છે, હવે વધતું નથી. પણ મૂર્ખ જાણે નહીં અને પોતાના જન્મદિવસ ઉજવા કરે, અરે એક ઓછું થયું, હતા એમાં તો વધવાના જ નથી. તારું આયુષ્ય 80 હોય, 25 હોય, 85 હોય કે 90 હોય, દરેક વર્ષે વર્ષગાંઠમાં સમજી લે કે એક ઓછું થયું, જેટલું લઈને આવ્યો છે એમાં કાંઈ વધ્યું નથી. ઘટ્યું છે, ઘટ્યું છે, એનો તને આનંદ શેનો છે? અનેક પ્રકારે વિચારણા જ્ઞાનીઓ આપે છે. આ આખી વાત દ્રવ્ય ભાવ સંયમમય નિર્ગ્રંથ સિદ્ધજો. આ નિર્ગ્રંથને આ બધી વાતો દ્રવ્યથી હોય અને ભાવથી પણ હોય. એટલે જેમ જેમ મુનિપણું આવતું જાય, પેલા સાધક અવસ્થાની અંદર આ ભાવથી આવે. એટલે પરિગ્રહની બાધા પરિમાણ કરે, વસ્ત્રોનું પરિમાણ કરે, આભૂષણોનું કરે, ખાનપાનનું કરે, આ બધી વિરમણની ભાવનાઓ છે. કે શરૂઆતની અંદર આ બધા ભાવ પોતાના ઓછા કરે, અને જેમ સંસારમાંથી એ મુનિપણું આવતું જાય, એમ એ સર્વસંગ પરિત્યાગની અંદર આ પછી માથાના વાળ જાય, શરીરના વસ્ત્ર જાય, એક એક વસ્તુ જતા આ નિર્ગ્રંથ પૂરી રીતે પૂર્ણ સિદ્ધ થાય, આવી એક દશા છે. આ દશા છે નિર્ગ્રંથ દશાનું. આખું નવમી ગાથાની અંદર એ નગ્ન ભાવ, મુંડ ભાવ, અસ્નાન, અદંત ધોવન, કેશ, રોમ, નખ અંગે કોઈ શૃંગાર નહીં. આ દ્રવ્ય ભાવ સંયમમય, દ્રવ્યને ભાવથી એનો સંયમ છે જીવનની અંદર. સૂત્ર આધ્યાત્મિકતાનું, પરમાર્થનો સંયમ છે. સંવર એનો પ્રારંભ છે. શ્રાવક અવસ્થાની અંદર, સાધક અવસ્થાની અંદર સંવરથી પ્રારંભ થાય અને નિર્ગ્રંથ મુનિપણામાં એ સંયમની સ્થિરતા. એટલે એમ કે સંયમ લીધો, સંયમ લીધો એટલે હવે કાયમપણાનું એ વાત ઉપર આવી ગયો. સંવરમાં એક સ્વકાલિક અલ્પકાલિક ચાલતું હતું નિયમાબદ્ધ, હવે સંયમમાં આવ્યો. એ સંયમમય નિર્ગ્રંથ સિદ્ધજો. આ નિર્ગ્રંથો પૂર્ણ સંયમમાં છે. એટલે કૃપાળુદેવે પણ અહીંયા જે વાત મૂકી કે પરમ ગુરુ નિર્ગ્રંથ. ગુરુના ઘણા લક્ષણ આપ્યા, પાંચ આપ્યા, કોઈ જગ્યાએ બીજા આપ્યા છે, બધા આપ્યા. એક શબ્દની અંદર સદગુરુની વ્યાખ્યા કરી, સદગુરુનું લક્ષણ ખરું છે નિર્ગ્રંથ. કેટલી વાત મૂકી દીધી. પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ. દેવ સર્વજ્ઞ જોઈ, રાગનો કણિયો હોય એ દેવ નહીં. પછી ગમે તેવી ઉત્કૃષ્ટ દશા એની, વૈભવની, શક્તિની, સમર્થની, સામર્થ્યની જે હોય તે, પણ જૈન દર્શનની અંદર સર્વજ્ઞતા વિના દેવની માન્યતા નથી. અને સર્વજ્ઞતા એની શરત પૂર્વ અવસ્થા વિતરાગતા છે. પૂર્ણ વિતરાગતા વિના સર્વજ્ઞતાનું પ્રગટવું સંભવ નથી. આટલું સ્પષ્ટ ટૂંકાની અંદર કે દેવ સર્વજ્ઞ અને ગુરુ નિર્ગ્રંથ, આ બે તત્વ સમજાય તો આખો સાધનાનો માર્ગ સમજાઈ જાય. બે તત્વમાં આ 14 ગુણસ્થાનક પણ આવી જાય છે. અને અનેક પરિપાટી જે છે, પ્રતિમા કોઈ 11 પરિમા ઉપર હોય, 12 વ્રત ઉપર હોય, જે લેવો એ લ્યો. માર્ગ અનેકાંતિક છે, કોઈ એકાંતિક નથી. એને સમજવા માટે જ્ઞાનીઓએ એટલા પ્રયોગો આપણને આપ્યા છે. એટલે અહીંયા કહે છે નિર્ગ્રંથની અવસ્થામાં આવી જાય છે. અને દેહને ભૂલીને જેની સાધના શરૂ થાય એ નિર્ગ્રંથતાની સાધના છે. કેમ કે પહેલામાં પહેલી મૂંઝવનારી ગ્રંથિ હોય તો શરીરની ગ્રંથિ છે. એ ગ્રંથિ છૂટી જાય તો બાકીની ગ્રંથિ છૂટતા વાર ન લાગે. તો એ વાત અહીંયા મૂકી છે. ગાથા પૂરી થાય નહીં, પણ વાંચી લઈએ, પછી વિશેષ વિચારણામાં લઈશું.
શત્રુ મિત્ર પ્રત્યે સમદર્શિતા, માન અમાને વર્તે તેજસ્વ ભાવજો, જીવિત કે મરણે નહીં નાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
વિશેષ અવસર.